તારીખ 7-10-1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 249.
શ્રી સત્પુરુષોને નમસ્કાર. મથાળું છે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સંસારમાં અનેક પ્રકારના દુઃખ ભોગવે છે જીવ, અને સંક્લેશ પરિણામથી વ્યથિત છે જીવ. દુઃખના કારણો અને દુઃખની તારતમ્યતા અનેક પ્રકારે છે. એ બધાને, એ બધાથી છૂટવાનો, બધાથી મુક્ત થવાનો એક ઉપાય છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું અનુભવ જ્ઞાન થવું, તેને આત્મજ્ઞાન કહે છે. આત્મા સંબંધીનું જાણપણું માત્ર થાય કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, વિકાસ ધ્રુવ સ્વરૂપ છે, એને આત્મજ્ઞાન નથી કહેતા. નિજ સ્વરૂપના અનુભવને, સાક્ષાત્કારને આત્મજ્ઞાન કહે છે. કેમ કે તે વખતે આત્મશાંતિનો અને આત્માના આનંદનો અનુભવ છે. હા, અનુભવ છે, અનુભવ કેવું વેદન છે, અને તેથી દુઃખ ઉત્પન્ન થતું નથી. જેને પોતાના પ્રદેશે પ્રદેશે, આત્માના પોતાના પ્રદેશે પ્રદેશે અનંત સુખનો ભંડાર ઠાસી ઠાસીને સુખ ભર્યું છે એવું પ્રત્યક્ષ દેખાય, એને દુઃખ ક્યાંથી થાય? દુઃખ થવાનું કારણ તો માત્ર ભ્રાંતિ હતી. દુઃખ થવાનું કારણ શું હતું? ભ્રાંતિ. આવા સુખ સ્વરૂપને ભૂલ્યો છે, અનંત સુખ ધામને, અને કાંઈક ખોટી કલ્પનાઓ કરી છે પોતાને વિશે અને બીજાને વિશે. એના કારણે કલ્પનાથી ઊભું કરેલું દુઃખ છે. પોતે કલ્પનાથી દુઃખને ઊભું કર્યું છે. એ સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન કરવું તે છે. ત્યારે અહીંયા પ્રશ્ન થાય કે હું આત્મજ્ઞાન કેમ થાય, કેવી રીતે થાય? કેમ કે એમણે જે પ્રતિપાદન કર્યું છે એની સામે આપણે પ્રશ્ન ઉઠાવતા જઈએ એટલે ચોખ્ખું થશે. તો જો બધા દુઃખથી મુક્ત થવાનો ઉપાય આત્મજ્ઞાન હોય તો પછી એવું આત્મજ્ઞાન થાય કેવી રીતે? તો કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર વિના એટલે આત્મા સંબંધીનો વિચાર અને આત્મા સંબંધીની ઓળખાણ વિચાર દશામાં, એ વિના આત્મજ્ઞાન ન થાય. પ્રથમ વિચારથી સમજે, પ્રયોગ કરીને ભાવ ભાષણ સુધી તો આત્મજ્ઞાન થાય. એ સિવાય આત્મજ્ઞાન કોઈને થાય નહીં. તો કે વિચાર તો કરીએ છીએ, આત્માનો વિચાર તો કરીએ છીએ, પણ એ વિચાર અમારો છે એના કરતા બીજા પરિણામો બળવાનપણે થાય છે. અમે જે વિચાર કરીએ છીએ આત્માનો, એના કરતા અમને બીજા પરિણામોનું બળ ઘણું છે, તેથી અમને આત્મવિચારનું બળ પ્રવર્તતું નથી. સીધી સાદી વાત છે ને. મુમુક્ષુ જીવ આત્માના પણ વિચાર કરે છે અને એને સંસારના પણ વિચાર આવે છે. કોઈ એમ કહેતો હોય મને સંસારના વિચાર નથી આવતા, માત્ર આત્માના જ વિચાર આવે છે, તો એ વાત કઈ માનવા જેવી નથી રહેતી. બળ કોનું છે એ જોવાનું છે. જેનું બળ હશે, જે વિચારનું બળ હશે, એ બાજુ આત્મા ઘસડાઈ જશે, ઘસડાઈ જશે. તો કે આત્મવિચારનું બળ પ્રવર્તતું નથી એનું શું કારણ? તો કે અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. શું કરે છે જીવ? સત્સંગ સિવાયનો જે કઈ બીજા જીવોનો સંગ છે તે અસત્સંગ છે. ઘરમાં પણ જો ઘરના સભ્યો મુમુક્ષુ ન હોય તો તે અસત્સંગ છે, ને દુકાનમાં તો અસત્સંગ છે જ. આડોશી પાડોશી જો મુમુક્ષુ ન હોય તો પણ તે અસત્સંગ છે. અને બાકી બધા સગા સંબંધીઓ, નાત જાત સમાજ, બધો અસત્સંગ છે. અને એમની સાથેનો ઉદય તે અસત પ્રસંગ છે. એમની સાથેનો ઉદય તે અસત પ્રસંગ છે. એ બેનું વધારે પ્રમાણ હોવાને લીધે, અસત્સંગનું અને અસત પ્રસંગનું પ્રમાણ વધારે હોવાને લીધે જીવનું આત્મવિચારનું બળ પ્રવર્તતું નથી. એને સ્પષ્ટ અનુભવ થાય છે કે હું આત્માનો વિચાર કરું છું પણ મારું કામ આવતું નથી, હું આગળ નથી વધી શકતો. એ સ્પષ્ટ પોતે સમજી શકે છે. એનું કારણ અસત્સંગ અને અસત પ્રસંગનું પ્રમાણ વધારે છે. પ્રમાણ તો કોઈ એમ કહે કે પણ સત્સંગ તો કલાક બે કલાક મળે એમને, પછી બાકીમાં તો અસત્સંગનું પ્રમાણ વધી જ જાય ને. ઓકે, એમાં એક બીજી વાત એવી છે કે ભલે સમયની દ્રષ્ટિએ અસત્સંગ વધારે હોય તો પણ તું કલાક બે કલાક સત્સંગ કરે ત્યારે આત્મવિચારમાં રસ વધારે લે, અને અસત્સંગના કાળમાં તું નિરસ થઈ જાય, ભલે સમયનો પ્રમાણ એમાં વધારે હોય અને અહીંયા સમયનું પ્રમાણ ઓછું હોય. પણ માત્ર એમાં સમયની ગણતરી નથી, આમાં રસની ગણતરી મુખ્ય છે. સમયની ગણતરી મુખ્ય નથી પણ રસની ગણતરી મુખ્ય છે આમાં તો. એટલે તો અસત્સંગ અને અસત પ્રસંગમાં નિરસ રહે અને સત્સંગમાં ખૂબ રસ વિચારનું બળ પ્રવર્તશે એમ કે. બીજું કે જો આત્મવિચાર વિશેષ કે વિશેષ કરીને ચાલે એવી પરિસ્થિતિ કરવી જ હોય તો બને એટલો વ્યવહારિક સંબંધ કાપવો, ઓછો કરવો, આડોશ પાડોશ સગા સંબંધી મિત્રો એ બધાનો સંબંધ કાપી નાખવો જેટલો થઈ શકે એટલો. અને એ કાપવા જતા એમના અભિપ્રાયમાં ને મનમાં જે કંઈ આપણા વિશેની છાપ હશે એ છાપ થોડીક ખરડાશે, બગડશે. તો ભલે બગડે, બગડે તો ભલે બગડે, આપણે સંસારના સંસારી જીવોના સર્ટિફિકેટની કાંઈ જરૂર નથી. સંસારના સંસારી જીવોને આપણે કોઈ સર્ટિફિકેટ લેવું નથી. એવા સર્ટિફિકેટ અનંતકાળથી લેતા આવ્યા આપણે, એમાં આપણે કઈ ડાળિયા નથી થયા, લાવ્યા નથી થયા, એટલે શાંતિ નથી થઈ આપણને. અશાંતિ ને શાંતિ રહી. સંસારી મિત્રોનો સંબંધ કાપો, મને તમારી વાતોમાં રસ નથી. મને આ સંસારમાં એવું છે ને, તમે જેટલો સંબંધ રાખો એટલો રહીએ, એટલે લોકો સંબંધને મેન્ટેન કરે છે. આપણે નહીં જઈએ એના ઘરેથી, આપણા ઘરે નહીં આવે. અને કોઈ આવતું હોય બે વખત ત્રણ વખત આવે, પણ તમે ન જાઓ ને એટલે આપવા બંધ થવાના. આ તો બધાને અનુભવ સિદ્ધ વાત છે. એટલે કાપવા માટે બીજું કાંઈ નહીં કરવાનું. આપણે જવાનું બંધ કરો એટલે આવવાનું બંધ કરશે, તમારો પ્રસંગ ઘટી જશે. અને તમને આત્મવિચાર માટેનો સમય અવકાશ પણ વધશે, અને અસત્સંગ પણ ઘટશે. એટલે આત્મવિચારનો, આત્મકલ્યાણ, આત્મવિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર, એનું બળ વધશે. આત્મકલ્યાણનું બળ વધશે, આત્મકલ્યાણની ભાવના વિચાર એનું બળ વધશે, તો આત્મજ્ઞાન થશે. આમ બહુ સીધી સાદી વાત કરી છે આત્મજ્ઞાન થવા માટે. હવે અસત્પ્રસંગનું બળ એટલે સંસારના ઉદયોનું બળ કેવી રીતે ઘટે એના માટે પણ એક વધારે વાત એ કરી કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી બને ત્યાં સુધી જીવન સાદું કરી નાખવું, ખાવું પીવું અને પહેરવું ઓઢવું આ થોડું સાદું કરી નાખવું. એટલે એના માટે જે રડવું કરવું છે એનો આરંભ ઓછો થઈ જશે, અને જે ભેગું કરવું છે એનો પણ આરંભ, એનો પણ પ્રમાણ ઘટી જશે. કેમ કે તમારી જરૂરિયાત ઘટી. અમારા બાપાજી હતા, ગ્રાન્ડફાધર, એ બહુ સાદી ભાષામાં કહેતા, આમ થોડાક ધાર્મિક વૃત્તિવાળા હતા, ધાર્મિક સંસ્કારો એમને નાખેલા ચાર પાંચ વર્ષની ઉંમરથી. છોકરો ચાર પાંચ વર્ષનો થાય એટલે અમારા ઘરમાં એમ કે તું નાહી લે, વૈષ્ણવને નાવાનું ખાસ, તું નાહી લે, નાહીને મંદિર જઈને દર્શન કર્યા પછી ચા પીવા બેસજે. પણ નાવાનું ને મંદિર જવાનું, પછી પછી ફ્રી હોય તો પૂજો પોતે પૂજા કરતા હોય, પાસે બેસાડે તું બેસ, હું બોલું છું, સાંભળ, પછી રામાયણ વાંચતા હોય, ગીતા વાંચતા હોય, તું બેઠા બેઠા સાંભળાવે. એમ જોઈ જો કોઈ છોકરો બેસતો થઈ ગયો, અમે બેસતા થઈ ગયેલા, તો પોતાની તબિયત નરમ હોય તેને કે તું હવે બોલ, હું સાંભળું, તું વાંચ, તું રામાયણ વાંચ, તું ગીતા વાંચ, હું સાંભળીશ, અને જો મને તાવ આવ્યો છે, મને બરાબર નથી તબિયત, તું વાંચ, મારી પૂજા તું કરે છે. સંસ્કારી નાખેલા એમણે, એ એટલું કહેતા કે જેટલી જરૂરિયાત વધારે એટલું પાપ વધારે, અને જેટલી જરૂરિયાત ઘટે એટલું પાપ ઘટે. આટલું સૂત્ર નાનપણમાં આપેલું, વાત સાવ સાચી છે. તો કે જરૂરિયાતના ભાવે જ પાપ છે, પછી મળવું ન મળવું તો પૂર્વકર્મને આધાર છે, પણ જે અપેક્ષાઓ રહેવી, ઈચ્છાઓ થવી, એ બધે પાપ છે. અને પૂર્વકર્મને કારણે સંપત્તિ આવી હોય, પરિગ્રહ થયો હોય, તો એના ઉપરનું મમત્વ, એનો રસ વધવાનો જીવ ને, મારે આટલું છે, મને આટલું મળ્યું, એટલે એ પાપ છે. એટલે પરિગ્રહ પ્રત્યેના પરિણામ મમત્વના એ પાપ છે. ટૂંકી ભાષા એમ કરે કે પરિગ્રહ તે પાપ છે, પૈસો તે પાપ છે. શાસ્ત્રમાં ઈ ન્યાયે એમ કહ્યું છે કે અતિ શ્રીમંત માણસ હોય એ નરકે જાય. કેટલા કેમ કે એ અતિ શ્રીમંત થયો એમાં એને ઘેર ઘણું પીધું, ખૂબ રસ લીધો, ખૂબ રસ લીધો, એ મને મળ્યું, આટલું મને મળે, હજી મને આટલું બધું મળ્યું, મને હજી આટલું બધું મળ્યું, હજી મને ખૂબ મળશે, ખૂબ મળે છે ને, ખૂબ મળશે, ખૂબ મળે છે, ખૂબ મળશે, એનો જે રસ લે છે એમાં તીવ્ર પાપના પરિણામ થાય છે. એટલે શાસ્ત્રમાં અતિ સંપત્તિનો નિષેધ કર્યો છે, અતિ પરિદ્રહનો નિષેધ કર્યો છે. હા, મધ્યમ કક્ષાનો સાવ, સાવ ગરીબ હોય ને તો એને એમ થયા કરે, અરે અરે મને કાંઈ નથી, લોકોને પાસે કેટલું બધું છે, મારે જ કાંઈ નથી, મારે જ કાંઈ નથી, એમાંથી નવરો થાય. અને બહુ વધી જાય તો એની મમતામાંથી નવરો થાય. મધ્યમ કોટી ન હોય તો વિચાર બરાબર ચાલે. એટલે બહુ પરિગ્રહને ઈચ્છવો પણ, અને આવે તો નિરસ થઈ જવું, આપણે શું કામ, આપણે શું કામ. માનો કે ઘણા પૈસા આવી ગયા કમાતા કમાતા, બોલો આપણે શું કામ, શું કરશું, હું એને પીડા જ રહેવાના છે. કોઈ અધૂરી અધૂરી સંપત્તિ એ ભોગવતું નથી, પૂરી તો નહીં, અધૂરી એ ભોગવતું નથી. નહીં પેલા જમાને મારો આવી જાય, જેટલા પરિણામ કરે એટલા પાપ થાય, દુર્ગતિમાં જાય. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. જેને આરંભ પરિગ્રહ ઘણો હોય એને સંબંધો પણ ઘણા હોય, એટલે એને અસત પ્રસંગ પણ ઘણા હોય. એ જો ઘટાડવામાં આવે એટલે એ પ્રસંગો પણ ઘટે. કેમ કે બારમાં પુણ્ય યોગ હોય ને આમંત્રણ બધા આપે, અમારે ત્યાં લગ્ન છે, તમે પધારો તો અમારે અમારી શોભા વધે. શું કે તમે પધારો તો અમારી શોભા વધે, આવવાનું જ છે ને, આવ્યા વગર તમારે ચાલશે જ નહીં. પુણ્ય યોગ હોય એટલે આગ્રહ કરે, લગ્ન પ્રસંગ પાર્ટી બીજું ત્રીજું મેળાવડા ઉદઘાટનો, હા, એ બધા અસત પ્રસંગની અંદર બાહ્ય દ્રષ્ટિ તીવ્ર થાય છે. જીવ અંતરદૃષ્ટિ કરવાની યોગ્યતાથી દૂર થતો જાય છે. માન ઘણું પણ માન મળે, અને આ મનુષ્ય ગતિમાં મોટામાં મોટી પ્રકૃતિ કોઈ જીવને રખડાવતી હોય તો માન પ્રકૃતિ, નારકીમાં ક્રોધ ક્રોધ પ્રકૃતિ, દેવલોકમાં લોક પ્રકૃતિ. નહીતર મનુષ્ય કરતા ત્યાં સંપત્તિ ઘણી છે, પણ ઓલા ઉપલા ઉપલા ઉપનવાળાને જોવે ને એટલે અંદર હૈયા કરે, ઈર્ષા થાય. ત્યાં લોભનું જોર છે, અહીંયા માનનું જોર છે, ત્રિયંચમાં માયાનું જોર છે, માયાથી તો ત્રિયંચ થયો છે, અને ક્રોધથી નારકી થયો છે, ત્યાં ક્રોધનું જોર છે. એ પ્રકૃતિના ફળમાં એ ગતિ થાય છે ને ત્યાં એ પ્રકૃતિનું જોર પણ વધે છે, કેમ કે ઉદય અને એ જ આવવાનો. આરંભ પરિગ્રહનું અલ્પપણું કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. સત્સંગનો આશ્રય કરવો તે મારા આત્માને હિતકર છે એવું જે બળવાન વિચારપણ એને સત્સંગનું બળ કહે છે, અથવા સત્સંગમાં પ્રાપ્ત ઉપદેશ મક્કમતાથી અવધારણ કરવો એને પણ સત્સંગનું બળ કહે છે. અને એવું વિચાર બળ હોય ત્યારે અસત્સંગનું વિચાર બળ ઘટી જાય છે, એટલે નિરસપણું ત્યાં આવે છે. સત્સંગ સમયસર સત્સંગમાં ઉપસ્થિત થવું હોય તો બીજે બધે છોડીને આવવું પડે ને, બીજા બધેથી છોડીને આવવું પડે, અને એ વખતે કોઈ આવી જાય તો કહેવું પડે, જો ભાઈ આપણે આ સમયે તો નહીં મળી શકે, મારે સત્સંગનો સમય થઈ ગયો છે, આટલા વાગ્યા પછી હું મળી શકું એમ છું. એટલે ઓટોમેટિક જેટલો સત્સંગ વધે એટલો અસત્સંગ ઘટે, અને સત્સંગમાં જેટલો રસ વધે એટલો અસત્સંગમાં રસ ઘટે. આમ સમય અને રસ બંનેમાં ફરક પડે છે. સત્સંગ કરવાથી એમ નથી લીધો, સત્સંગના આશ્રયથી, આશ્રયમાં ભાવના છે. જેને સત્સંગની ભાવના છે કે સત્સંગ મારા આત્માને આત્મકલ્યાણકારી છે, એવી જેને ભાવના છે એની વાત કરી છે, એને સત્સંગનો આશ્રય ભાવ કીધો છે. અને અસત્સંગનું બળ ઘટવાથી આત્મકલ્યાણનો વિચાર થવાનો અવકાશ વધુ ને વધુ પ્રાપ્ત થાય છે. આત્મકલ્યાણનો વિચાર એટલે આત્મકલ્યાણની ભાવના વિશેષ પ્રકારે થવાથી આગળ જતા આત્મજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આત્મજ્ઞાનની ઉત્પત્તિમાં આત્મકલ્યાણની ભાવના પાયાનું કારણ છે. વિચારણીય વિષય છે કે પોતાના આત્માના કલ્યાણની ભાવનામાં જીવે હું કરવા કસર રાખવી જોઈએ. નુકસાનનો વેપાર તમે ન કરો, પણ તમારો આત્મકલ્યાણ થાય એવી માત્ર તમારી ભાવનાનો આમાં સવાલ છે. એ ભાવના શા માટે મોડી કે નબળી હોવી ઘટે હોવી જોઈએ, એમાં તમને કઈ નુકસાન છે? એવી ભાવના ભાવવામાં, એવી ભાવનામાં રહેવામાં તમારે તમને કઈ નુકસાન થવાનું હશે? થવાનું હોય તો કયો, એમાં તો કઈ નુકસાન થવાનું. આત્માનું કલ્યાણ એટલે આત્માનું ભલું થવાની વાત છે. જો વિચિત્ર દશા કેવી છે, અજ્ઞાનમાં વિચિત્ર દશા કેવી છે કે પોતાનું ભલું પોતે કરતો નથી, કે ઈચ્છતો નથી, કે ભાવતો નથી, અને ખોટો ખોટો અમથો અમથો બિન જરૂરી વગર જરૂરે ધ્યાને ત્યાં માથા મારે છે. એ રીતે આત્મકલ્યાણનો વિચાર અથવા ભાવના થવાથી આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાન થવાથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વક્લેશ અને સર્વદુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. આત્મજ્ઞાન થાય તેને સર્વદુઃખથી રહિત, સર્વક્લેશથી રહિત એવો મોક્ષ થાય છે, અને એવો જ આત્મ સ્વભાવ છે. મોક્ષ છે એ નિજ સ્વભાવ સ્વરૂપ જ છે, એવું જ પોતાનું સ્વરૂપ છે. એ વાત કેવળ સત્ય છે, એ વાત પૂરેપૂરું સત્ય છે. એમ કહીને એમ કહ્યું કે એમાં ક્યાંય સંશય કરવા જેવું નથી. નિશંકપણે આમ વિચારીને સાચો રસ્તો પકડી લો, બસ નિશંકપણે સંશય રાખ્યા. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. દીક્ષા લીધી હોય તો મોહ છે નિંદ્રા જેવી વાત છે. નિંદ્રામાં માણસને ખબર પડતી નથી કે હું ભોંય પથારીએ સૂતો છું કે હું પલંગમાં સૂતો છું, ખબર પડે? શ્રીમંત માણસ સારામાં સારા પલંગમાં, સારામાં સારા ગાડલામાં ઊંઘે. દરિદ્રી માણસ ભોંય પથારીએ હાથનું ઓછું કે રાખીને ઊંઘે. ઊંઘનું સુખ કોને વધારે છે? એ કયો બેને હરખું છે? ઊંઘ બેને હરખી આવે અને ઊંઘનું સુખ બેને હરખું છે કહેવાતું. પણ બહુ ભાગ પરિશ્રમ કરીને ભય પથારીએ સુવા વાળાને ઊંઘ તરત આવે છે અને હવામણની તળાઈ વાળાને પડખા ઘસવા પડે છે. કેમ કે એને ટેન્શન છે. પત્ર કોને લખો છો? સૌભાગ્યભાઈ ને પત્ર લખ્યો. કદાચ કોઈ આગળ પાછળ વાત ચાલી હોય, કોઈ દીક્ષિત વ્યક્તિની કોઈ વાત ચાલી હોય, એવું બનવા જોગ છે. પત્ર વ્યવહારમાં એવી રીતે, કારણ કે બધા પત્રો કાંઈ એમાં આવ્યા નથી. સુભાગભાઈના પત્રો તો છે જ નહીં, ગોપાલદેવના પણ બધા પત્રો આમાં નથી. સુભાગભાઈ ઉપરના 300 અને 400-500 કેટલા પત્રો છે, એટલે અબાઉટ 300. સૌભાગભાઈ ઓછામાં ઓછા 6-7 વર્ષમાં 2000 કાગળો લખ્યા છે. કેટલા એમને જે લખવાની પદ્ધતિ જોઈ તો રોજ ઉઠીને, કેમ કે એમનો આત્મા ત્યાં રહેતો હતો, ખોઈ અહીંયા રહેતો હતો, એટલે એને એને એ દેખાતું હતું, બીજું કાંઈ દેખાતું નહોતું. એ ઘરડ્યા જ કરતા હતા. જીવ ત્યાં ત્યાં ત્યારે, જીવ ત્યાં ત્યારે, અહીંયા ધંધો વેપાર અનુકૂળતા પ્રતિકૂળતા રહેતી હતી, પણ જીવ ત્યાં એક ઠેકાણે રહેતો હતો. એટલે કાગળો લેખા કરતા હતા. અને એમના 1 વર્ષના 365 દિવસ ગણીએ તો 6-7 વર્ષમાં તો લગભગ 2000 કાગળ લખ્યા હશે. પછી 50 ઓછા હોય જુદી વાત. 3 કાગળે 4 કાગળે જવાબ લખીએ તો 500 કાગળ થવા જોઈએ, 400-500 કાગળ, 600 કાગળ થવા જોઈએ, 400-600 એવરેજ 500 થવા જોઈએ. એના માટે 300 છે. કાગળો બધા હાથમાં નથી અને નથી સચવાતા. અત્યારે અમે ફાઇલિંગ સિસ્ટમ છે, એ જમાનામાં તો કાંઈ હોતું નથી. કાગળ આવ્યો એટલે પડ્યો રહે, બારી એક બીજે એક ત્રીજે કંઈક જ્યાં મૂકતા હોય ત્યાંથી આગો પાછો થઈ જાય. મોહ નિંદ્રા એટલે દર્શન મોહ. જેમ ઊંઘી ગયેલા નિંદ્રામાં માણસને ખબર નથી કે હું ક્યાં કેવી રીતે સૂતો છું, પલંગ કે નીચે, મારા ઘરમાં કે ક્યાંક બીજે, એ કાંઈ ખબર નથી પડતી. ઊંઘમાં ખબર નથી પડતી કે હું ક્યાં છું, ખબર પડે છે? દ્વારકામાં તો માણસ ઊંઘી જાય છે, દેશમાં જાય, પરદેશમાં જાય, ગમે ત્યાં ઊંઘી જાય, ખબર નથી પડતી એ વખતે ઊંઘમાં કે હું ક્યાં છું. એમ મોહરૂપી નિંદ્રામાં હું ક્યાં છું એનો પત્તો નથી. જે હું કેવો છું ને હું ક્યાં છું એની એને ખબર રહેતી નથી. એટલે જેને આત્મજ્ઞાન અને આત્મભાન નથી તે મુનિ હોય તો પણ મુનિ નથી, સાધુ હોય તો પણ તે સાધુ નથી, દીક્ષિત હોય તો. નિરંતર આત્મ વિચારે કરી મુનિ તો જાગ્રત રહે. મુનિ હોય તો પોતાના આત્મામાં જાગ્રત રહે આત્મભાવે કરીને. સ્વરૂપ જાગૃતિમાં રહેવું એ મોક્ષ માર્ગી ધર્માત્માના અંતર પરિણામનું સ્વરૂપ છે. સ્વરૂપમાં સાવધાન છે, સ્વરૂપમાં જાગૃત છે. અને નિરંતર એમની જ્ઞાન ધારા, આત્મધારા, ચૈતન્ય ધારા બરાબર ચાલતી હોય છે. પ્રમાદીને સર્વથા ભય છે. પ્રમાદી એટલા માટે લીધો કે આ વિષય સમજવા છતાં જેઓ પુરુષાર્થમાં શિથિલ છે એ બધા પ્રમાદી છે. વાત તો હા બરાબર કાને, આત્મકલ્યાણ આમ થાય છતાં એ આત્મકલ્યાણ થાય એવો પુરુષાર્થ જેનો ઉપડતો નથી એ બધા પ્રમાદી છે ને એને ભય છે. શેનો ભય છે? પરિભ્રમણનો ભય. એને જેનો પુરુષાર્થ ઉપડ્યો એને પરિભ્રમણ નથી ને એને પરિભ્રમણનો ભય નથી. અંદરમાં પુરુષાર્થ બરાબર ચાલે છે નિષ્પ્રમાદપણે. નિષ્પ્રમાદપણે એટલે હું એક ધારો ચાલે છે, એક લયથી ચાલે છે, એક નિષ્ઠાથી ચાલે છે. એને શું ભય છે? એક લય અને એક નિષ્ઠાથી ચાલે એને કાંઈ ભય નથી એમ શ્રીજીને કહ્યું છે. પોતાનો અનુભવ પણ એમ બોલે છે અને જિનેન્દ્ર પરમાત્માએ પણ બીજે ધણીમાં એમ જ કહ્યું છે. અને પોતે તો સમૂહ શરણમાં ગયા, એનું જાતિ સ્મરણ હોવાથી એમને ભગવાનની વાણી યાદ છે. ભગવાન આમ કહેતા હતા, ભગવાન આમ કહેતા હતા. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. આવો પણ એક પોઈન્ટ એ બંને વચ્ચે ચર્ચાનો હશે કે લોકો શાસ્ત્ર વાંચીને સત્સંગ કરીને ઘણું જ્ઞાન મેળવે છે. જ્ઞાન એટલે જાણપણું. તો એ સારું કે ખરાબ? શાસ્ત્ર વાંચીને કે સત્સંગ કરીને ઘણું જાણે એ સારું કે ખરાબ? તો કે એનો નિશ્ચય એના હેતુ ઉપર આધારિત છે. હેતુ કોક અભિપ્રાય કહેવાય. કયા અભિપ્રાયથી, કયા કારણથી, કયા હેતુથી જ્ઞાન કરે છે? જો આત્મકલ્યાણની ભાવનાથી, આત્મજ્ઞાનની ભાવનાથી, મોક્ષની અભિલાષાથી કરતો હોય તો એનું સફળપણું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એમ હોવો જોઈએ. જો આત્મજ્ઞાન ન થાય એટલે એ હેતુથી એ બધાને બધું ન જાણતો હોય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું જાણ્યું એ બધું એને નકામું છે. કેમ કે એવું જાણપણું એને શાંતિ નહીં આપે. આત્મજ્ઞાન હશે તો જ એને આત્મશાંતિ થશે, નહીતર અશાંતિ એમને એમ ઊભી રહેશે અને જાણપણું ક્યાંય અધર રહી જશે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. એ સ્વસંવેદન, આત્માનું સ્વસંવેદન જેટલું વધે તેટલી આત્મસમાધિ એટલે આત્મશાંતિ વધુ. આ તારતમ્યતા એટલે ડિગ્રીની વાત કરી છે. બાકી આત્મજ્ઞાન તો આત્મજ્ઞાન છે, પછી એમાં સ્વસંવેદનનું હિનાધિકપણું હોય છે અને એના પ્રમાણમાં શાંતિનું પણ હિનાધિકપણું હોય છે. એને જેટલું આત્મજ્ઞાન થાય એટલે આત્માનું જેટલું અનુભવ અને સ્વસંવેદન રહે એટલી આત્મશાંતિ વધારે. ઉગ્ર સ્વસંવેદન હોય તો આત્માને શાંતિ વધારે. કેમ કે લીનતા વધી જાય છે. ડિગ્રીની વાત છે. કે આત્મજ્ઞાન તો આત્મજ્ઞાન છે, એમાં જેટલું એટલું ઓછું વધતું નથી, પણ એની તારતમ્યતા સ્વસંવેદનની અનુભવની એમાં ઓછા વધતાપણું છે, અને એના પ્રમાણમાં શાંતિનું પણ ઓછા વધતાપણું છે. સમાધિ એટલે શાંતિ અથવા લીનતા. એવું પણ કોઈ વાત ચર્ચાણીય છે, એ મુદ્દાનો પણ પોતે જવાબ આપ્યો છે. એમના પત્રોમાં જે જે મુદ્દાઓ જવાબ દેવા જે યોગ્ય હતા એનો એ જવાબ આપતા જાય છે. એટલે ભિન્ન ભિન્ન વિષય ચાલે છે પત્રમાં. હવે એક વાત માર્મિક લખે છે, મુમુક્ષુ જીવ માટે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. મુમુક્ષુની ભૂમિકા જાગૃતિની ભૂમિકા છે. અવલોકન પણ એક પ્રકારની જાગૃતિ છે. એમાં એક પ્રકાર આપ્યો છે એમણે, અથવા એવો એક પ્રકાર ભજે છે એની વાત કરી છે, અંતર્ભેદ જાગૃતિ. બધા સંસારી જીવોમાં ને અંતરમાં સંસાર પરિણતિ ચાલતી હોય છે. અને એ સંસાર પરિણતિ એથી વિરુદ્ધ એવી આત્મ પરિણતિ મોક્ષ પરિણતિને ઉત્પન્ન થવા દેતી નથી. એ ભેદાઈ જાય છે અને પોતાના હિત અને અહિતના વિષયમાં તે મુમુક્ષુ જીવ પરમ જાગૃત થઈ જાય, એને અંતર્ભેદ જાગૃતિ કહે છે. આવી એક ભૂમિકા આવે છે મુમુક્ષુ જ્ઞાની થાય એ પહેલા. આવી એક વિશિષ્ટ પ્રકારની યોગ્યતા ભૂમિકા ઉત્પન્ન થાય છે. સ્પષ્ટપણ એમ છે કે એનું અંતર ભેદાઈ ગયું. શું આપણે નથી કહેતા કે ભાઈ આને મારું એવું અપમાન કર્યું ને કે મારું હૃદય કપાઈ ગયું છે. જે માણસ પ્રત્યે તમને અતિ લાગણી હોય, આપણે કુટુંબ પરિવાર મળ્યો ને, આપણા કોઈ દીકરા પ્રત્યે ઘણી લાગણી હોય અને એ એવું અપમાન કરે, એવું અપમાન કરે, તે સહન ન થાય. હે, હાડો હાડ જેને લાગે, મારું તો હૃદય વિંધાઈ ગયું એમ કે શું કે આના કરતા મને એને બે લાફા માર્યા હોત ને તો મને એટલું ન લાગે. પણ આ શબ્દો છે એ મને બહુ વાગી ગયા. આ એક ઊંધો દાખલો છે, એવો એક આ હવળો દાખલો છે. જ્ઞાની પુરુષ મળતા અથવા જ્ઞાની પુરુષના આત્મકલ્યાણકારી વચનામૃતો મળતા કોઈ સંસ્કારી જીવને અથવા કોઈને પ્રત્યક્ષ બોધ મળતા જ્ઞાની પુરુષને એનું અંતર ભેદાઈ જાય, સંસાર પરિણતિ એની તૂટી જાય, સંસાર પરિણતિ તૂટી જાય. એને એટલી બધી જાગૃતિ રહી અંદર, ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે એનું અવલોકન ચાલે, હિત અહિતનો એને વિવેક થાય, અને અહિતમાં તો નિરસ થઈ જ જાય. હિતમાં રસ પડે, અહિતમાં નિરસ થાય, નુકસાનમાં કોણ ઉભો રહે? છાંયોનો તડકો બે બાજુ હોય તો કોણ તડકે હાલે? છાંય જ હાલે ને. એમ ઈયળ હોય તો છાંય હાલે, તડકે નો જાય. બે ઇન્દ્રિયજી તો માણસ છે, એવા જીવને મોક્ષ વિશેષ દૂર નથી એટલે એવા જીવને મોક્ષ નો ભણકાર અંદરથી આપતો હોય છે કે હવે આ આત્માને પરિભ્રમણ થવાનું નથી, હવે આ આત્મા છૂટી જશે, ચોક્કસ છૂટી જશે. આવી અપૂર્વ આત્મજાગૃતિ કદી આ આત્માને આવી નહોતી, ભલે યાદ નથી અને જાતિ સ્મરણ નથી, તોય તે અંદરથી એવું લાગે ને કે આવી અપૂર્વ આત્મજાગૃતિ મને કોઈ દિવસ આવી નહોતી, એવી મને વર્તે છે. એ વર્તતી આત્મજાગૃતિ એને અંદરથી એમ કહે છે કે આવી અપૂર્વ આવી છે, આ અપૂર્વ જાગૃતિ આવે છે, તે અંતર ભેદાઈને આવે છે. અને એ ક્યારે થાય છે કે કોઈ એવો આત્મકલ્યાણકારી યોગ હોય છે ત્યારે. તથારૂપ જોગ એટલે આત્મજોગ, નીચે આત્મજોગ શબ્દ વાપરો છે. આત્મજોગ એટલે આત્મકલ્યાણકારી જોગ, એમાં સત્પુરુષનો યોગ અને પોતાના આત્મકલ્યાણને ઈમાનદારી વાળી, પ્રમાણિકતા વાળી, 100 એ 100% શુદ્ધ અંતકરણ વાળી ભાવના. બે ભેગા થાય, આ જીવને આત્મકલ્યાણ કરવું હોય અને આત્મકલ્યાણ થાય એવું નિમિત્ત એ સિવા સત્પુરુષનો એને પ્રત્યક્ષ યોગ થાય, અને પોતે આત્મકલ્યાણ કરવામાં બરાબર સાવધાન હોય તો એમના વચનોથી એનો અંતર ભેદાઈ જાય, કોઈ અપૂર્વ જાગૃતિ ઉત્પન્ન થાય અને એને અંદરથી મોક્ષનો ભણકાર આવે. આવી એક બહુ માર્મિક વાત પત્ર લખતા લખતા કૃપાળુ દેવે સૌભાગ્યને લખી નાખી. પહેલી વખત રાકેશભાઈ આના ઉપર સ્વાધ્યાય માંગ્યો હતો, એમને આ પત્ર વાંચ્યો હશે પોતાના પ્રવચનમાં, અને આ વાત ઉપર કઈક એમને વધારે ઈચ્છા થઈ હશે સાંભળવાની. આપણે તમસ્તા ગમે ત્યાં જઈએ તો પૂછી લઈએ છીએ કે બોલો શું લેવું છે વાંચનમાં. એ તમને પત્ર કાઢીને એક વાક્ય જ આપ્યું કે અહીંથી લેવું છે. આ એક વાક્ય ઉપર જ 1 કલાક ચાલી ગયું. કેવું બને છે એને એવું નથી બનતું, એ વાંચે એને ખબર ન પડે કે આમાં શું કહે છે. પણ જેને એવું બન્યું હોય એને ખબર પડે છે કે આમાં એ શું કહી ગયા, કેમ કે એને પોતાના અનુભવ સાથે કહેનારનો લખનારનો અનુભવ ટેલી થાય છે. એ શું કહેવા માગે છે એ પકડી શકાય, નહીં તો શબ્દનો અર્થ કરે, એનો ભાવાર્થ કરે, પણ એનો પરમાર્થ અંદરમાં પાસે નહીં. એવું થાય ટાઈપ થાય છે કે પ્રિન્ટ થાય છે, બધાને વાંચવા મળે છે. મારે મને એક નકલ આપી હતી, પછી જતા જતા રસ્તામાં ગાડીમાં જ વાંચી લીધું હતું. તેના ઉપર શું એમને વિચાર્યું છે, વાત બહુ ઊંડી છે, વાત ઊંડી છે, છીછરી વાત નથી. અંતર્ભેદ જાગૃતિ થાય છે, એ આત્માના ઊંડાણમાંથી આવી છે જાગૃતિ. એવી ઊંડી વાત છે, એ જાગૃતિની ઊંડી વાત છે. કેમ કે હજી તો સમ્યક દર્શન થયું નથી, એને મોક્ષનો ભણકાર વાગે. હજી તો સમ્યક દર્શન થયું નથી, હજી તો આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરવો છે, અને ભણકારો મોક્ષ નો વાગે. વાત થોડી ચમત્કારિક છે. કેવી છે? ચમત્કારિક વાત છે. અનંતકાળથી સંસારમાં રખડતા પ્રાણીને, દુખી થતા પ્રાણીને પહેલો વહેલો મોક્ષ નો ભણકાર આવે, ક્યાં જેવો તેવો ચમત્કાર નથી. હજી કઈ પાશેરામાં પેલી પુણ્યા છે, હજી તો ઘણું બાકી છે. હજી તો સ્થાન આવશે, મોક્ષ ઉતાર વર્ધમાન થશે, સ્વરૂપ નિશ્ચય થશે, ઓળખાણ થશે, સત્પુરુષને ઓળખાણ થશે, મોક્ષ માર્ગ પ્રગટશે. પછી બધા ગુણસ્થાનના પગથિયા ચડતા 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 13મે ગુણસ્થાને ભાવ મોક્ષ છે, અને 14માં પછી ભાવે ને દ્રવ્ય બંને મોક્ષ છે. હા, ગમે ત્યારે આવે. એમાં શું છે કે જે સત્પુરુષ આમાં બે જણને આવે, જે પૂર્વભવના સંસ્કારી જીવ હોય એને વચન માત્રથી આવી જાય, અને એવો સંસ્કાર ન હોય પણ આત્મકલ્યાણની ભાવના શુદ્ધ અંતકરણથી ઉત્પન્ન થઈ હોય એને પ્રત્યક્ષ યોગમાં એ વાક્યો એવા અસર, એમના વચનો એવી અસર કરી જાય. અને જ્યારે એવા વચનો અસર કરી જાય ત્યારે તેને તે સત્પુરુષનો એના અંતરમાં સ્વીકાર થઈ ગયો ગણાય. એને એ સત્પુરુષને સ્વીકાર્યા, માન્ય કર્યા, કેમ કે એના આત્મામાં અસર ઉત્પન્ન થઈ એના લીધે સ્વીકાર્યા, એનો સત્કાર કર્યો, એનો આદર કર્યો, એ બધું થઈ ગયું. પછી ઓળખાણ થતા વાર નહીં લાગે, પછી ઓળખાણ થતા વાર નહીં લાગે, કેમ કે આટલે અસર થઈ એવી એને આત્મામાં તૈયારી થઈ ગઈ, મોક્ષનો ભણકાર આવ્યો એવી તૈયારી થઈ ગઈ. ઓળખાણ પછી શું છે, વિશેષ પરિચયથી એમની અંતર્મુખ વૃત્તિ નું ભાવ ભાષણ થાય છે. આમાં શું છે, અવ્યક્તપણે કોઈ યોગ્યતા થી આ ભણકારો આવ્યો છે. પોતાને આત્મકલ્યાણની ભાવના ચોખ્ખી હતી, આત્મકલ્યાણકારી વચનો મળ્યા, એ વચનો જે ભાવથી જે અંડરટોનથી કહેવાતા હતા એની અસર અને પોતાના આત્માની યોગ્યતા એની એને કારણે પોતાના આત્માની યોગ્યતાવશ જે અસર ઉત્પન્ન થઈ એવો એક નિમિત્ત નૈમિતિક સંબંધ બીજો, અને એણે મોક્ષનો ભણકારો ઉત્પન્ન કર્યો અંદર અને જાગૃતિ આવી ગઈ. એ પણ એને એમને તો બહુ થોડા ટાઈમમાં ઘણું થઈ ગયું, એમને તો વેદના શરૂ થઈ, આંસુની ધાર ચાલવા માંડી, ત્યાંથી ઉપડ્યા અને બધો ક્રમ આવી ગયો અને સમ્યક દર્શન સુધી પહોંચી ગયા. નિમિત્ત ઉત્કૃષ્ટ હતું, પોતાની યોગ્યતા પણ એવી હતી, બે વાત ભેગી થઈ. સિંહ જેવો ક્રોધી પ્રાણી પાછો વળી ગયો એમ કહો ને, મોટી વાત છે. ડાકુ લૂંટારો પાછો વળે ત્યારે સંત થાય, વાલ્મીકિનું એ બીજું છે. કેવી રામાયણ લખી છે વાલ્મીકિ, એવી રામાયણ લખી છે, એવી રામાયણ કોઈ એમના સંપ્રદાયમાં લખી નથી. એવી રામચંદ્રજીની ભક્તિ કરે છે, કૃપાલગુરુના ભક્ત હતા વૈષ્ણવ. એને ખબર નહીં કે જૈનમાં પણ આ રામચંદ્રજીની રામાયણ છે, પદ્મ પુરાણ, અને રવિશરણ જેવા આચાર્ય મહાન આચાર્ય લખેલી, એને કઈ ખબર નહીં. કૃપાલદેવ પ્રત્યે ભક્તિ બહુ, પ્રત્યે ભક્તિ. મહાત્માની ચર્ચા 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 કરતા વાત એવી આગળ ચાલી ગઈ કે ભાઈ હિન્દુ રામાયણમાં આવી વાતો છે, જયારે જૈન રામાયણમાં કથામાં પણ અમુક ફેરફાર છે, એમાં આવી વાતો છે. તો કે વાલ્મીકી રામાયણ લખ્યા પછી બીજા એ રામાયણ લખવાની જરૂર કેમ પડી એવું બોલી ગયા. ભાઈ તો દિગંબર આચાર્ય હતા અને કોના વચન ને માન્ય કરવા, બહુ પુણ્ય કેરા પુણ્ય થી કાવ્ય લખ્યું છે ને, નિર્દોષ નર નું કથન માનો તેહ જેણે. તો વાલ્મીકી નિર્દોષ કે રવિશણ આચાર્ય દિગંબર સંત નિર્દોષ ખાઈ ગયા. એને એટલો બધો વાલ્મીકી ઉપર એટલું બહુમાન હતું કે વાલ્મીકીએ રામાયણ લખ્યા પછી કોઈને રામાયણ લખવાની જરૂર ન પડે, છેડો આવી ગયો લખનારનો. ના ના, ફેર છે, અમારે છે બીજા જે લખનારા. જેને હોય ખાલી ગોપાળગીરનું પુસ્તક વાંચ્યું હોય ને, બીજા આગમનો વાંચ્યા એટલે ખબર ન. કહેવાનો મતલબ શું છે કે સિંહને આત્મજ્ઞાન થતા વાર ન લાગે, કેમ કે એ જંગલમાં શિકાર કરીને માંસ ખાનાર જીવ હતો. સિંહ ફળ ખાય નહીં અને મરેલાને ખાય નહીં, મારીને જ ખાય. એટલે એનો ક્રોધ આવે, હિંસા કરે અને પછી ખાય. મરેલું ભૂખ લાગ્યું છે ને, મરેલું કોઈ ઢોર પડ્યું હોય તો એ બીજાની જેમ, કૂતરાની જેમ કે બીજા ગીધડાની જેમ ખાય નહીં, મારીને જ ખાય. એવો પ્રાણી પાછો વળે ત્યારે એને સમ્યક દર્શન લેતા વાર ન લાગે, કેમ કે કર્મે સુરાય ધર્મે પણ સુરાય. સુરાય એટલે વીર્યવાન, વીર્યવાન હોય છે જીવો. વીર્ય ઊંધું પડે તો કર્મ જાજા બાંધે ને હવળું પડે તો ધર્મ કરી દે. વીર્યગુણનું કાર્ય જેવું છે, પુરુષાર્થ સવળો ચાલે કે અવળો ચાલે, જોરદાર છે એ જોરદાર છે એમ છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને, કોઈ એવો જોગાનું જોગ ભેગો થઈ જાય છે, જીવને આત્મકલ્યાણની એવી ભાવના જાગી હોય, એવી ભાવના જાગી હોય અંતરથી, અહીંયા જો ત્યાં જો આચર્યો પેટકો પણ ક્યાં મેળ ખાધો નહીં, અને જેમ પાણી ન મળે ને તરસ વધતી જાય એવી સ્થિતિમાં આવે ને, એમાં કોઈ પુરુષનો યોગ થઈ જાય ત્યારે એને તથારૂપ યોગ કહેવામાં આવે છે. એટલે યથાર્થ યથા યોગ્ય નિમિત્ત ઉપાદાનનો મેળ વાળો યોગાનું યોગ એને તથારૂપ યોગ કહેવામાં આવે છે. એવા યોગને પ્રાપ્ત કરીને, પામીને, એટલે પ્રાપ્ત કરીને, એ પ્રાપ્ત થતાં જો જીવને આવી અંતર્ભેદાઈને જાગૃતિ આવે તો એને મોક્ષનો ભણકાર આવે, એનો આત્મા પણ અંદરથી એમ પુકારે કે મારે હવે મોક્ષ દૂર નથી, અને જ્ઞાની પુરુષ પણ એની સાક્ષી આપે છે કે એ જીવને હવે મોક્ષ દૂર નથી. એનો આત્મા સાક્ષી પૂરે છે અને સમસ્ત જ્ઞાનીઓ પણ એ વાતની સાક્ષી પૂરે છે. એટલે જ્ઞાની પુરુષ એમ કહે છે, એના વચન સાક્ષી થયા કે નહીં, ટેલી થયા તો એના વચનો નીકળ્યા તો એને એની સાક્ષી પૂરી ને કે બરાબર છે તારી વાત, તને જે ભણકાર આવ્યો ને સાચો છે એમ હું કહું છું, કેમ કે હું એમ જ કહું છું કે એવા જીવને મોક્ષ દૂર નથી, અને તને એવો અનુભવ ભાવ પાછો મેળ ખાઈ ગયો ને. એક આત્માની સાક્ષી ને એક સત્પુરુષની સાક્ષી, બે વાત ભેગી થઈ.
It is constant. જે ભાવો ડેલી થાય છે એ જ રિસ્પોન્સ છે.
હા, એ તો પછી ક્યાં સવાલ જ છે. એ તો એને એની સાક્ષી આપી તો મોટામાં મોટી વાત છે. એને ડબલ જોર આવે, એને પ્રેરણા પણ મળે છે, વિશેષ પ્રેરણા મળે છે, ડબલ ઉત્સાહ આવે છે. એનો ઉત્સાહનો ઉમંગ વર્ધમાન થાય છે.